કાર્ય ઉપજાવે છે દ્રવ્ય, તો પૂતગલનું કાર્ય શું? પૂતગલનું કાર્ય જીવને શરીર મન વચન કાયા શ્વાસોશ્વાસ આ યોગ અને પ્રાણ એ ઉપજાવે છે. ત્યારે વિભાવ પરિણામ જ્યારે થાય છે જીવમાં, વિભાવ પરિણામ શેનાથી થાય છે? પાંચ કારણ આપે છે, મિથ્યાત્વ, અવિરતિ, કસાય, રાગ દ્વેષ વગેરે વિભાવ ભાવ કહેવાય છે, એનાથી ઉપજાય છે. એટલે વિભાવ પરિણામને કારણે આ જીવનો કર્મ સાથેનો સંબંધ. હવે એની અંદર બાકીના દ્રવ્યો શું કરે છે? ગતિમાં ગતિની સહાયતા અને સ્થિતિમાં સ્થિતિની સહાયતા કરે છે. અને કાલ દ્રવ્ય પરિવર્તન વર્તના શુભની કે અશુભની, આમ પાંચેય દ્રવ્યો સહાયક થાય છે. પણ જ્યારે જીવ વિભાવ પરિણામમાં છે ત્યારે એ સહાય પરિણામ શું આપે છે? દુઃખ, સંસારનું પરિભ્રમણ. આ પાંચેય દ્રવ્યો જ્યારે જીવ વિભાવમાં છે ત્યારે એને પ્રતિકૂળ વર્તે છે. આ પાંચેય દ્રવ્ય જીવ જ્યારે વિભાવમાં છે, જીવ પોતે જ્યારે પોતાના ભાવમાં નથી તો બાકીના પોતાનું કામ કરે છે, કર્મ પોતાનું કામ કરે છે, પૂતગળ પોતાનું કામ કરે છે, ધર્મસ્તિકાય પોતાનું કરે છે, અધર્મસ્તિકાય કરે છે અને કાળ પણ કરે છે. અને બધાય કરે છે, એનું પરિણામ શું આવે છે? કે જીવ રત્નત્રયથી રહિત થાય છે અને સંસારનું પરિભ્રમણ થાય છે. તો આ બધાય દ્રવ્યો જીવને સહાય કરે, પણ જીવ જો પોતાના સ્વભાવમાં હોય તો, જીવ પોતાના સ્વભાવમાં ન હોય તો પહેલા તો પોતાના સ્વભાવ અનુસાર જ કરે છે. બીજા દ્રવ્યો પોતાના સ્વભાવથી વિપરીત કામ કરતા નથી. કેમ નથી કરતા? એ જડ સ્વભાવ છે. બીજા જીવ સિવાયના પાંચેય દ્રવ્યો જડ છે, એને એને ચૈતન્ય નથી. એટલે એની પાસે એવો કોઈ વિભાવ ભાવ, એની પાસે જે એનો સ્વભાવ છે એ પ્રમાણે પરિણમે. પૂતગલ પૂતગલની રીતે પરિણમે, કર્મ કર્મની રીતે પરિણમે, ધર્મસ્તિકાય ધર્મસ્તિકાયની રીતે પરિણમે, અધર્મસ્તિકાય અધર્મસ્તિકાય રીતે, અને કાળ કાળની રીતે. અને પરિણામ શું આવે? સંસારનું પરિભ્રમણ. શા માટે આવ્યું? જીવ વિભાવમાં હતો. કર્મ બંધ સંયોગથી જ્યાં લગ આત્મ, જીવ જ્યાં સુધી અભાનમાં હતો ત્યાં સુધી આ બધાય દ્રવ્યો એની અભાનતાને મદદરૂપ થાય છે. એની અભાનતામાં મદદ, તમે તમારે ઠેકડો મારવો હોય ઉપરથી તો એમાં ધર્માસ્તિકાએ તો મદદ કરશે જ. એમાં ક્યાં એવો કહે છે? ઊંડી ખાઈમાં પડવું હોય તો એ તો મદદ કરશે. તો અભાન જીવ જ્યાં સુધી અભાન છે ત્યાં સુધી અન્ય દ્રવ્યો એને સહાયકારી છે. આગળ 27.
પરદ્રવ્યનો સંબંધ દુઃખનું કારણ છે એમ કહે છે. હે જીવ, જાણી સ્વભાવ આ દ્રવ્યનો તુગદાય, મોક્ષ માર્ગ અવલંબીને જાજટ મુક્તિ માય. હે જીવ, પરદ્રવ્યોના આ સ્વભાવને દુઃખનું કારણ જાણીને મોક્ષ માર્ગમાં એકાગ્ર થઈ પરલોક એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ મોક્ષને શીઘ્ર સાધી લેવા તત્પરતા. હે જીવ, પૂતગલ આદિ પાંચ દ્રવ્યો વિતરાગ સદા આનંદ સ્વરૂપ એક સ્વાભાવિક સુખ તેથી વિપરીત આકુરતાને ઉત્પન્ન કરનારા એવા દુઃખના કારણો છે એમ જાણી ભેદાભેદ રત્નત્રય લક્ષણવાળા મોક્ષના માર્ગમાં સ્થિર અત્યંત સ્થિર થઈને પરમાત્માનો અનુભવ કરીને શુદ્ધાત્મ સ્વરૂપ રૂપ મોક્ષને શીઘ્ર પ્રાપ્ત કર. પરદ્રવ્યો દુઃખનું કારણ છે, એના સ્વભાવ દુઃખનું કારણ એમ જાણીને મોક્ષ માર્ગમાં એકાગ્ર થઈને પરલોક માટે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં સ્વરૂપરૂપ મોક્ષને શીઘ્ર લેવા માટે તત્પર થાય. એટલે પરદ્રવ્ય છે એ દુઃખનું જ કારણ છે. એટલે પરદ્રવ્યમાંથી પાછો ફરી સ્વભાવ મર્યાદા વાંધા ના આવે. એ જીવ પૂતગલ પાંચ દ્રવ્ય વિતરાક સદા આનંદ
દ્રવ્યોના જે સ્વભાવ છે એ તું જો અભાવમાં આવીશ અભાનમાં આવીશ તો એ દુઃખનું કારણ છે. માટે જીવને ઉપદેશ આપે છે કે તું શુદ્ધ આત્મ સ્વરૂપમાં જો રહીશ તો શીઘ્ર મોક્ષને પ્રાપ્ત થઈશ. તું તારા સ્વભાવથી ચલિત થઈશ તો તું રત્નત્રયથી રહિત થઈશ. તું તારા સ્વભાવમાં નથી તો રત્નત્રયથી રહિત થઈશ. અને ઓલા પાંચેય પોતાનો સ્વભાવ કરશે. પાંચેય દ્રવ્યો પોતા એ સ્વભાવ પાંચેય દ્રવ્યોનો એ તને દુઃખરૂપ છે. પાંચેય દ્રવ્યોનો સંબંધ તને દુઃખનું કારણ છે. ત્યારે તું સ્વભાવમાં ન હો તો એ બધા દુઃખનું કારણ. માટે તું સહજ આત્મ સ્વરૂપ રૂપ મોક્ષને સાધી લે એ ભાવમાં આવીને મોક્ષ માર્ગમાં એકાગ્ર થા, જેથી કરીને પરદ્રવ્યો તને કંઈ કરી શકે નહીં. તો એનો મતલબ કે જીવ જ્યારે સ્વભાવમાં છે ત્યારે કર્મબંધ થતો નથી, ત્યારે શુભાશુભ કંઈ થતું નથી. તો અશુભ શુભનું જે કાલદ્રવ્યનું પરિણમન પણ થતું નથી. તો અહીંયા અને પૂતગલ જે શરીરની રચના આપે છે એ પણ આપી શકતું એટલે કે છે એ પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલશે. પણ એના સ્વભાવ એનું સ્વભાવ પ્રમાણે જ ચાલવું તારા માટે દુઃખરૂપ છે. કેમ કે એનો સ્વભાવ તરત શું થશે, કર્મ બંધાઈ જશે. એનો સ્વભાવ છે કર્મ બંધાવવું, કર્મનું આવવું, વિભાવ કર્યો. પણ સમજાવ્યું હોય કે આ બધા દ્રવ્યો સાથેનો સંબંધ તારે ન રાખવો. તું સ્વભાવમાં ક્યારે જા સંબંધ તોડી નાખતો. તું સ્વભાવમાં જવું એટલે શું, પરદ્રવ્યોથી રહિત થવું. તો આખું સંસાર પરિભ્રમણનું કર્મ તારું કેવું એમ છે. પણ અપેક્ષા એ અહીંયા કહે છે જીવને કે એ ગમે તેવા હોય એ જડ છે. પણ એ જડ તને દુઃખનું કારણ થશે જો તું તારું ભાન ભૂલીશ તો. માટે તું તારામાં રહે, નહીં તો એ તને પૂતગળ તો બંધ કરવા આશ્રવ તો છે જ. તું સંવરમાં આવીશ તો આશ્રવ રોકાઈ જશે. માટે આ બધા જગતના પ્રવાહ અને આ બધા દ્રવ્યો એ સ્વભાવે તો તને દુઃખ આપનારા છે. એ મોકો મળે તો તને દુઃખનું કારણ થશે. પૂતગળ કદી સુખનું કારણ થઈ શકે. પેલા એ સમજી લે, પેલા તું તારો સપોર્ટ તારો જે પ્રશ્ન છે, પૂતગલ સુખનું કારણ થાય ન થાય બસ. તો આ બધા દ્રવ્યો સુખનું કારણ થઈ શકે નહીં, એ દુઃખનું કારણ જ છે ને, દુઃખરૂપ જ છે. હા, જો તું એનો સંયોગ કરીશ પરદ્રવ્યોનો સંયોગ તો તને દુઃખ મળે કે સુખ મળે, દુઃખ મળે. જીવ સુખી ક્યારે છે, એકલો છે પોતાના સ્વભાવમાં છે ત્યારે, પરના સંગમાં નથી ત્યારે, પરના સંયોગમાં નથી ત્યારે. પણ એ તો જીવની ઈચ્છા હોય તો કરે. હજી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો સ્વભાવ શું, કોને પણ જોતી હોય તો ને, પણ ક્યારે મદદરૂપ કરે. પણ એમને કોઈ પણ દ્રવ્ય સહાયક ક્યારે થાય, જીવના ભાવ અનુસાર થાય. ત્યાં તો એ કઈ ભાવ નથી કરતા એટલે એને ધર્માસ્તિકાયનો સંબંધ પણ નથી, અધર્માસ્તિકાયનો નથી, કાળનો નથી. એ કાળાતીત પુરુષ થઈ ગયા. આ દ્રવ્ય એનો સ્વભાવ મદદ કરવી સ્થિરતામાં અથવા છે, એનો સ્વભાવ આને દુઃખનું કારણ થાય નહીં. જીવ જો પોતાના સ્વભાવમાં હોય તો જ્યારે આજે આ જીવ પોતાને ધર્માસ્તિકાયત અને ગતિમાં આપણને કોણ મોકલે છે? ગતિરૂપ કર્મ બાંધ્યા તો દેવગતિમાંથી ત્યાં નીચે લઈ જનાર કોણ? ધર્માસ્તિકાય. આપ દુઃખરૂપ થયું કે સુખરૂપ થયું? જીવનો આ ચૈતન્ય સ્વભાવ પકડાઈ જવો જોઈએ. પાંચેય દ્રવ્ય અજીવ છે, એ સ્વભાવ પ્રમાણે જ વર્તે છે, પણ એના સ્વભાવ પ્રમાણે વર્તન તને સુખરૂપ ન થાય. પેલા હજી નથી પકડાતું. એના સ્વભાવ પ્રમાણે એની વર્તના તને સુખરૂપ કોઈ દી ન થાય. પૂદગલમાં સુખ છે, એ જ્યારે તારા કર્મ ઉપર જવાનું છેલ્લું હતું ત્યારે તને મદદ કરી, ત્યાં સુધી નથી કરી. ત્યાં સુધી મદદ તને ગતિમાં કોણે મોકલો? 84 લાખ યોનિની અંદર ફેરાફેરી કરી ચારેય ગતિમાં રખડાયો, એમાં ધર્માસ્તી કઈ કેટલું મદદરૂપ થયું? પણ દ્રવ્યોનો સ્વભાવ પ્રમાણે દ્રવ્ય છે, પણ એ પાંચેય દ્રવ્ય કોઈ જીવને સુખનું કારણ થઈ શકે નહીં. વાત પકડાય તો પકડવી. પાંચેય દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે જ કરે છે, તો જળ છે એ કાંઈ બીજું કરતા જ નથી, પણ છતાં એ દ્રવ્ય એનો જો તું સાથ લે તો એ દુઃખનું જ કારણ થાય. તું એનો ગમે તે પ્રકારે સાથ લે તને દુઃખનું જ કારણ. એ દ્રવ્ય તને ક્યારેય સહાયક નથી, સિદ્ધ શિલામાં સહાયક નથી, કેમ કે તારે ગતિ જોઈતી જ નથી, જોઈતી જ નથી. આત્મા પોતે જ અગુરુ લઘુ તરીકે છે, એટલે એને સ્થિતિનો કે ગતિનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. જ્યારે કર્મ સહિત છે ત્યારે જ આ બધા પ્રશ્નો છે, અને ઓલા દ્રવ્યો બધા પોતપોતાનું કામ કરે. શું? જીવને રખડાવવામાં. સિદ્ધાત્માને કોઈ આ પાંચેય દ્રવ્ય ક્યાંય કોઈ રીતે કાર્યકારી થતા નથી. જીવ પોતાના સ્વભાવમાં છે, તો આનું ગતિ કરતો હોય તો તું ગતિને સહાયક દેવ દે, જેને જોતી હોય એને દે, સ્થિતિને જેને સહાય કરવી હોય એને કહો, આને કાંઈ નથી. એટલે એ કૈરા કરશે, પણ ક્યારે કરશે? આ બંધ જીવોને, બદ્ધ જીવોને, મુક્ત જીવોને. આ એટલે નિયમ એ છે કે પાંચેય દ્રવ્યો જીવને કોઈ ઉપકારી, કોઈ સુખકારી થઈ શકે નહીં. અને જ્યારે થતા હોય ત્યારે સમજી લેવું કે જીવ કર્મને આધાર ઉપર છે, એટલે એ દ્રવ્ય એને મદદરૂપ થાય છે, એને પરિભ્રમણમાં જ મદદરૂપ થાય છે. જો પરિભ્રમણ નથી તો એ જીવોને આ પાંચેય દ્રવ્યની આવશ્યકતા. પેલા ચલિત છે જ, અનાદિથી પેલા એ સમજી લો, એ છે જ. એટલે છય દ્રવ્યની સાથે છે આ બધા અરસપરસ સંકળાયેલા છે. જ્યારે એ રત્નત્રય પ્રાપ્ત કરે છે વ્યવહારથી અને નિશ્ચયથી, એટલે એનાથી આ ભાવથી એ દૂર થઈ ગયો. એટલે સંગનો ભાવ નીકળી ગયો, એ અસંગ અવસ્થામાં આવે. અસંગ અવસ્થામાં આવે ધર્માસ્તિક હોય તો શું, અધર્માસ્તિક હોય તો શું, પૂદગળ હોય તો શું, અને કાળ હોય તો શું. પછી રત્નત્રયથી પાછો પડે છે, પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે. એની સ્થિરતા સ્વભાવને આધારિત છે, અધર્મસ્તિકાયને આધારિત નથી. પકડાય છે? તો એ કઈ નથી કરતા. જીવની સ્થિરતા છે સિદ્ધ અવસ્થામાં, એ પોતાના સ્વભાવની સ્થિરતા છે. અધર્માસ્તિક એને કારણે નથી, તો જીવ અવલંબિત થયો, એનું સિદ્ધ પદ કોઈને આશ્રિત થયું. ખ્યાલ આવે છે? આગળ વધ. જીવની સહજ અવસ્થા, જીવની સહજ અવસ્થા રત્નતરી છે, અને જીવ ચૈતન્ય છે, બાકીના પાંચ જડ છે. એટલે જડની કોઈ એના સ્વભાવ પ્રમાણે જ છે, તો પણ એ બીજું કાંઈ કરી શકે નહીં. એ જે કંઈ કરી શકે, બંધ કરી શકે કે મુક્તિ કરી શકે કે જે કંઈ કયો, એ તો પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલે. જે વાંધો છે એ ક્યાં છે? ચૈતન્ય દ્રવ્યમાં છે. ચૈતન્ય દ્રવ્યની અંદર જે ફેરફાર થાય છે, તો આ નિમિત્ત કહેવાય. આ બધા દ્રવ્યો નિમિત્ત કહેવાય. 28મી ગાથા.
જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ કહે છે. નિયમે દ્રષ્ટિ સર્પમે વ્યવહારે કહ્યું આય, હવે જ્ઞાન ચારિત્ર શું જેમ પરમેષ્ટિ પમાય. વ્યવહાર નીતિ મેં તને સમ્યક દર્શનનું સ્વરૂપ યથાર્થ રીતે કહ્યું છે. હવે તું જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સાંભળ, કે જેથી તને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય. વ્યવહાર સમ્યક દર્શનના વિષયભૂત દ્રવ્યોનો ચુલિકા રૂપે, એટલે કે વિશેષ કથન રૂપે વ્યાખ્યાન કરે છે. છ દ્રવ્યોના માત્ર જીવ અને પુદ્ગલ સ્વભાવ અને વિભાવરૂપે પરિણમે છે. છ દ્રવ્યમાં માત્ર જીવ અને પુદ્ગલ સ્વભાવ અને વિભાવરૂપે પરિણમે છે. બાકીના ચાર દ્રવ્યો સ્વભાવમાં જ પરિણમે છે, પણ વિભાવરૂપે કોઈ પણ સમયે પરિણમતા નથી, તેથી અપરિણામી છે. માત્ર જીવ અને પુદ્ગલ પરિણામે છે. શુદ્ધ નિશ્ચયનેથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા શુદ્ધ ચૈતન્ય પ્રાણોથી જે જીવે છે તે જીવ છે, અને વ્યવહાર નહીંથી કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય ભાવરૂપ ચાર પ્રાણો દ્વારા જે જીવે છે જીવશે, તથા ભૂતકાળમાં પણ જીવતો હતો તે જીવ છે. અર્થાત બધા દ્રવ્યોમાં એક જીવ દ્રવ્ય જીવ છે, બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે. સ્પર્શ રસ ગંધ વર્ણવાળા હોવાથી એક પુદ્ગલ દ્રવ્ય જ મૂર્ત છે, અને અવશેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે. જીવ દ્રવ્ય અનુપચારી અસદભૂત વ્યવહાર નહીંથી મૂર્ત પણ છે, પણ શુદ્ધ નિશ્ચયનેથી જીવ અમૂર્ત છે. ધર્મ અધર્મ આકાશ અને કાળ આ ચારે દ્રવ્યો સદાય અમૂર્ત છે, કારણ કે એમાં રૂપ રસ ગંધ અને સ્પર્શનો અભાવ છે. લોક પ્રમાણ અસખ્યાત પ્રદેશી જીવ દ્રવ્ય આદિ પાંચ દ્રવ્ય અસ્થિકાય છે, તેથી સપ્રદેશી છે, અને કાળ દ્રવ્યમાં ઘણા પ્રદેશ ન હોવાથી અપ્રદેશી છે. દ્રવ્યાર્થિક નહીંથી ધર્મ અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે, અને જીવ પુદ્ગલ તથા કાળ આ ત્રણેય અનેક દ્રવ્ય છે. બધાને અવકાશ આપવાથી આકાશ દ્રવ્ય ક્ષેત્રવાન છે, અને બીજા દ્રવ્ય અક્ષેત્રી છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ તથા હલનચલન રૂપ ક્રિયા કહેવાય છે, તે ક્રિયાવાળા જીવ અને પુદ્ગલ દ્રવ્ય છે, અને ધર્મ અધર્મ આકાશ તથા કાળ નિષ્ક્રિય દ્રવ્યો છે. સંસારી જીવો કર્મોને લીધે હલનચલનવાળા છે, તેથી ક્રિયાવાન ગણાય છે. સિદ્ધ પરમાત્મા ક્રિયારહિત છે.
બસ આ જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ કહે છે, કે આ બધું જે કંઈ આગળ કહ્યું છે એ તમે હવે એનું જ્ઞાનથી અને ચારિત્રથી એનું વ્યવહારિક સ્વરૂપ શું છે, તાત્વિક સ્વરૂપ શું છે જાણો. જો પદાર્થનું છે છ દ્રવ્યનું યથાસ્થિત જ્ઞાન થાય, દર્શન થાય, તો ક્યાંય ભ્રમ ભ્રાંતિ ન રહે, ઓછી રહે, અજ્ઞાન ટળે. પણ એ સ્વસ્થતાથી એ વાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જુદી જુદી રીતે એક જ શબ્દમાં પાંચ આમ જાય ચાર આમ જાય, બે આમ જાય ચાર આમ જાય, આપણે પાછું એ જલ્દી આપણું પાછું ઉપયોગ ન હોય એટલે આપણે ગરબડ ગોટાળા. ચાર યાદ રાખવા જાય ને બે યાદ રાખવા જાય, હા, એટલે એ એટલા માટે કે જો ઉપયોગથી થતું હોય તો એકાગ્રથી થાય, અને પોતાના વિચારથી થતું હોય તો ભોગે. બરોબર છે? બહુ વિચાર કરે, બહુ તર્ક કરે તો વાત પકડાય, તો એ ડેવિએશન પગી જાય. પણ એ બરોબર ચાલ્યો જાય ધારે ધારે ઉપયોગથી, ઉપયોગમાં પોતાની મતિ કલ્પના કરે નહીં. આજે વાંધો એ છે કે વિચાર કરવામાં મતિ કલ્પનાનું જોર વધારે છે, અને જે વિચાર આપણને તત્વ છે એનું જોર ઓછું છે. હજી તો અડધું બોલાય તો પૂરું બોલી નાખે. શાંતિ રાખે, સાંભળો જરા, એના ઉપર વિચાર કરો. વિચાર કરીને એમાં એક એક સેકન્ડ બે સેકન્ડ જ લાગે, વધારે ન લાગે. પણ અહીંયા ભાવ એવો કે હું જલ્દી એટલે ઉપયોગની ધારામાંથી અહમની ધારામાં ચાલ્યો જાય છે. એ ક્યારેય અહમની ધારા છોડતો નથી. એકદમ રિબાઉન્ડ થાય, જેને કહીને આમ હજી તો આમ વાત આવી નથી કે પ્રતિકાર આપ્યો નથી. આ અહમની ધારા એટલી જાગૃત છે, એટલી તીક્ષ્ણ છે, એટલી તેજ છે. આને જ્ઞાનીઓ સૂક્ષ્મ રૂપમાં સ્વચ્છંદ કહે છે. સ્વચ્છંદ છે. ભલે જ્યાં સુધી મને કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી મારું આટલું બધું જ્ઞાન હશે, ચાર જ્ઞાન, તો પણ એનો આધાર સ્વચ્છંદ છે. પૂર્ણ જ્ઞાન થાય ત્યારે જ એનો આધાર જ્ઞાન બને. એટલે પેલા જે ગૌતમ સ્વામી છે એની પાસે કેટલું બધું જ્ઞાન છે, અને જ્યારે પેલો શ્રાવક કહે છે કે મને આ જ્ઞાન થયું, તો એને તરત જ ન કીધું જ્ઞાન ન થાય. વિચાર એટલો જ કરવાનો છે કે શ્રાવક જ્યારે કહે છે કે મને આ જ્ઞાન છે, અને આ સામે પણ જ્ઞાનવંત પુરુષ છે, ગણધર છે, છતાંય વિચાર કરે છે કે આ પણ કઈ જૂઠું તો ન જ બોલે, એટલે એને સમાધાનનો માર્ગ કયો લીધો. એટલે બધા ગ્રંથમાં આવે કે અમે કહીએ છીએ છતાં તત્તમ કેવલી ગમ્યમ, તત્વ તો કેવડી જાણે છે, અમે જાણતા નથી. તો સમજવાની અંદર જરાક ઉપયોગ, સ્થિરતા, ધૈર્ય રાખે, પકડાઈ જાય. વાત ન પકડાય એવું નથી. અને બધી જ વાત છ દ્રવ્યની જ છે. છ દ્રવ્યમાં જુદી 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 અપેક્ષાએ છ દ્રવ્યની વાત કરી છે. હવે દાખલા તરીકે આ ગાથામાં શું કહ્યું છે, પહેલો પેરેગ્રાફ, શું કહ્યું છે, બસ બે દ્રવ્યો પરિણામી છે અને ચાર દ્રવ્યો અપરિણામી છે. પહેલી ગાથામાં સમજવાનું એ કોણ પરિણામી છે, જીવ અને પુદ્ગલ. એ દ્રવ્યો પરિણામી છે, એને સ્વભાવ પરિણામ પણ છે અને વિભાવ પરિણામ પણ છે. એને પરિણામી દ્રવ્ય કહેવાય, જેને સ્વભાવ પણ હોય અને વિભાવ. તો એને સ્વાભાવિક પરિણામ પણ હોય, વૈભાવિક પરિણામ પણ હોય. એવા કયા દ્રવ્યનો હોય, પેલા કોને હોય, જીવ અને પુદ્ગલ. બાકીના ચારને કોઈ બીજું પરિણામી ન હોવાને કારણે અપરિણામી છે, એટલે પોતાના સ્વભાવમાં હંમેશને માટે સ્થિત છે. એ પોતાના સ્વભાવથી બહાર જતા નથી. બેસે છે વાત, ચાર દ્રવ્યની બરોબર બેસી જાય. એટલે ચાર દ્રવ્યો અપરિણામી હોવાને કારણે એ અમસ્થાય જીવને ક્યાંય નડે, કેમ કે એ અપરિણામી છે. અપરિણામી છે એટલે સ્થિતિ કરતા હશે તો સ્થિતિ જ કરશે, એ સિવાય કઈ બીજું ન કરે. અને ગતિને સહાય કરતા હોય તો ગતિ જ કરે, અને આકાશમાં અવકાશ આપતા હોય તો અવકાશ જ આપે, એ પછી રોકે નહીં કોઈને. અને પરિવર્તન કરતા હોય કાળ દ્રવ્ય તો એ પરિવર્તન જ કરાવે, બીજું કાંઈ ન કરે. ચાર દ્રવ્યો અપરિણામી છે એટલે એનો જે સ્વભાવ છે એ સ્વભાવ સિવાયનું પરિણમન એ કરતા નથી, એ અપરિણામી છે. અને આ પરિણામી છે, આ પરિણામી છે એટલે પોતાના સ્વભાવમાં પણ પરિણમન કરે અને વિભાવમાંય કરે, એને પરિણામી કહેવાય. શબ્દ બેસે છે. પરિણામી કોને કહીએ, પોતાનો સ્વભાવ છે એમાં વિભાવ પણ થાય તો પરિણામી, અને પોતાના સ્વભાવ સિવાય કશું જ ન થાય એ અપરિણામી. આપણે જે મગજમાં પરિણામ ને અપરિણામ બેઠું હોય ને એટલે ગરબડ થયા વિના રહીએ જ નહીં. એ અર્થક્રિયા છે, એને પાછું આને જોડી દીધું. અર્થક્રિયા છે એ આવશે, એવું સક્રિય ને અર્થક્રિયા પણ એને આની સાથે નહીં જોડો. પરિણામી હોય તો અર્થક્રિયા સંપન્ન થયું, અપરિણામી હોય તો અર્થક્રિયા સંપન્ન થયું. ધર્માસ્તિકાય ગતિ જ આપે છે, ગતિ સિવાય કંઈ ન કરે સહાય સિવાય, એ અપરિણામી છે તો પણ અર્થક્રિયા તો ખરી ને. તો તમે પાછું અર્થ પરિણામમાં તરત જ અર્થક્રિયાનો મારા અંદર જોડ, સ્પષ્ટ થાય જ નહીં, વાત બેસે જ નહીં. શબ્દની અંદર એટલા બધા અટવાયેલા રહીએ કે ક્યારેય એનો અર્થ, એનું તત્વ, એનો આશય, એનો ભાવ આપણને સ્પષ્ટ થાય નહીં. અને થાય તો પાછું થોડી વાર થાય, ભાવ સમજી નથી. એટલે આ શબ્દ છે એ પણ જો ઉપયોગ ન હોય તો શબ્દ એવા જ છે કે જીવ અને પૂતગલ પરિણામી છે. પરિણામીનો અર્થ અહીંયા એ થાય છે કે સ્વભાવ અને વિભાવ એ બંને કરી શકે, અને અપરિણામીનો અર્થ કે પોતાના સ્વભાવમાં જ છે, સ્વભાવ સિવાય કશું ન કરી શકે એ અપરિણામી છે. પોતાના સ્વભાવને છોડી શકતા નથી, ત્યારે જીવ અને પૂતગલ પોતાના સ્વભાવને શું કરે છે? જીવ વિભાવની અંદર રાગ દ્વેષ આ બધા પરિણામો કરે છે, મોહ કરે છે. એનું પહેલું પરિણામ પર સાથે જોડાવું મોહ. આ મોહનું પરિણામ કોને થાય? જીવ સિવાય તો થાય નહીં. અનંત કર્મો બધા કયા, પણ જ્ઞાનીએ એક શબ્દ આપી દીધો, એ શબ્દ પકડાય તો બાકી તો બધી એની અનંત પ્રકૃતિ છે. રાગ દ્વેષ, પછી વધારે કયો કે ના બે નહીં ચાર કયો, તો કે કામ ક્રોધ માન લોભ, છ કયો તો ક્રોધ લોભ મોહ માયા મત્સર, આ છ કયો, જેટલા કહેવાય એટલે કે 25 મિથ્યાત્મામાં 25 પ્રકાર આવે, 18 કયો તો 18 પાપસ્થાન આવે. બધું મોહમાંથી શરૂ થયું, સંતતિ મોહની. તો એને જીવનું પહેલું વિભાવ પરિણામનું કેન્દ્ર શું? તો જીવને મોહ થયો. અને પૂતગલ છે એ પણ પરિણામી છે. હવે એનું ખરેખર પરિણામન શું છે? કે એનું પરિણામન પરિણામ એ છે કે એકલું રહી શકતું નથી. દ્રવ્ય છે, પરમાણુ છે, પણ પરમાણુ પરમાણુ તરીકે એટલે એની અંદર વિભાવ પરિણામ થયા જ કરે. શું કહ્યા કે છે કે 2, 3, 4, 5 જે સરખે સરખા મળતા જાય તો ગુંથાઈ જાય ને જોડાઈ જાય. પરમાણુ રૂપે પાછું પરમાણુ જ છે, એટલે જેવો ભેગો થયો એટલે વિખરાઈ જ જવાનો. શું કામ? કે સ્વભાવ તરફ જ એની ગતિ છે. એ ટકતા કેમ નથી વિભાવમાં? સ્વભાવ હોવાને કારણે, સ્વભાવ તરફ જવાને કારણે, નહીતર તો કાયમી ન કર નાખી તો આપણું શરીર શાશ્વત થઈ જાય, પણ નહીં થાય. કોઈ પદાર્થ શાશ્વત નહીં થાય. પૂતગળની રચનાનો કોઈ પદાર્થ નિત્ય બની શકશે? કારણ કે એ સ્વભાવમાં જવાના, ફરી પાછું વિખરાઈ જાય. તો પૂતગળની અંદર આ એક પરિણામનો ગુણ છે. શું ગુણ છે? તો કે એ ગમે ત્યારે એના અણુઓ છે, પરમાણુઓ, એ ભેગા સ્કંધના રૂપમાં જોડાઈ જતા એને વાર નહીં, અને સ્કંધમાં જોડાય એટલે કંઈક ને કંઈક રચના થાય. જો વિસરસા પરિણામ હોય તો પહાડ થાય, નદી થાય, રસ્તા થાય, રણ થાય, જે કાંઈ થાય, જંગલો થાય, એ બધા એની મેળે મેળે થાય. પણ મકાન થાય, પુલ થાય, આ કોઈ વસ્તુ થાય, કપડાં થાય, એ બધું શેને કારણે થાય? જીવના ચેતનના ભાવનો નિમિત્ત માનીને, ત્યાં નિમિત્ત એનો આવીને ઉપર. માટી કરોડ વર્ષ સુધી પડી રહે, ઘડા થવાની ઉપાદાન યોગ્યતા હોવા છતાં ઘડો થાય, પણ નિમિત્ત કારણ મળતા ઘડાનું રૂપ થાય. પણ એ પાછો બનાવેલો ઘડો કાયમ રહે, એ માટી રૂપે આજ ને તો કાલ ગયે છૂટકો. અને આ ગણિત શાશ્વતનું છે, એટલે 2-5 વર્ષની કલ્પના કરવી જ નહીં, 25-50 વર્ષની પણ કરવી તો કોઈ બી વાત બેસશે નહીં. કેમ કે તમે અનંતના હિસાબમાં બેઠા છો અને પાછા અલ્પમાં ચાલ્યા જાઓ છો, કે ના ના મારું ઘર તો કાંઈ મોક પ્લાસ્ટર એવું ને એવું રહે, તારા ઘરનું પ્લાસ્ટર એવું નથી રહેતું. એ ખંડેર થાય, એ હેરિટેજ થાય, એ ભંગાર થાય. દરેક વસ્તુ ભંગાર છે, દરેક વસ્તુ. તો આ બે દ્રવ્ય, હવે આ જીવ પૂદગલ દ્રવ્યની અંદર વિભાવિક પરિણામ છે ને એ પોતાની રીતે થાય અને જીવના ભાવનું નિમિત્ત પામીને પણ થાય. આ ત્યાં એક એને વિશસરા પરિણામ થયું અને બીજું નૈમિતિક પરિણામ થયું, અને ક્યારેક મિશ્ર હોય એનું પણ થતું હોય અને જીવની પણ સહાયતા હોય. આ ત્રણ પ્રકારના એના પરિણામ થયા કરે છે. તો એ જુદી જુદી રીતે જ્ઞાનીઓ પણ એટલી બધી સૂક્ષ્મ છે કે સામાન્ય મુમુક્ષુને એનો કંઈ બહુ જરૂર નથી. જેમ શબ્દ છે તો શબ્દ એની મેળે અવાજ થાય, વાદળાઓના ગડગડાટ થાય, કોણ કરવા ગયું? પણ એક જણાએ ફ્લુટ વગાડી, હાર્મોનિયમ વગાડ્યું, વાયોલિન વગાડ્યું, તો એ પણ અહીંયા સુર કે મિશ્ર થયો. બોલો, નગારું વગાડ્યું અને પોતાની મેળે પણ થાય. અને સાહેબ મિશ્ર તો એની અંદર એવું સાથ આવે તો વગાડી શકાય ને, સાંભેલું વગાડી શકાય. તો ત્યાં બે તત્વો ભેગા થયા. પણ હવે એ બધી સૂક્ષ્મ વાત, સામાન્ય મુમુક્ષુએ એટલી બધી સૂક્ષ્મતામાં એ ન જાય તો વાંધો નહીં, જાય. જેમ જેમ એને પોતાની શુદ્ધતા થાય ને ત્યારે જીવને જો આયુષ્ય હોય તો હવે એને વિચારમાં જ કરવાનું છે, વિભાવમાં જવું નથી. તો શું કરે? એક એક દ્રવ્યનો વિચાર કરે, એક એક પૂદગલનો વિચાર કરે, બસ એમ કાળક્ષેપ કરે અને પોતે પોતાના સ્વભાવમાં રહે અને અન્યના સ્વભાવનું ચિંતન કરે. ભગવાન મહાવીરની સાધનામાં એવું આવ્યું છે, આપણે લખ્યું છે, પાઠ છે કે અઠમ કરીને ત્રણ દિવસ સુધી એક માટીના ઢેફા ઉપરનું એને ધ્યાન કરે. ત્રણ દિવસ ભગવાન મહાવીર, બીજું કઈ કર્મનું છે જ નહીં, બધું પૂરું થઈ ઘણું વિદારી નાખ્યું, પણ આયુષ્ય છે. તો તે સમયે એનો કાળ નિર્ગમન કેવી રીતે થતો હશે? તો કે જગતના દ્રવ્યનો વિચાર કરે છે. તો વિચાર કરવામાં શું લીધું? કોઈ પણ એક બસ માટીનું ઢેફું છે તો એમાં એ તરત જ જોયા કરે છે કે સમયે સમયે કેટલી પર્યાયો એની ઉત્પન્ન થાય છે, કેટલી પર્યાયો એની નષ્ટ થાય છે, કેટલી નવી પર્યાયો ઊભી થાય છે, આપણને ન ખબર પડે. પણ સામે પહાડ છે, એ પહાડમાં પવનના કારણે સમયે સમયે એ પર્યાયોમાંથી રેતીના રૂપે થાય છે, પહાડ ઘસાય છે, પહાડ ઘસાય છે. પડેલી રેતીઓ એ ક્યાંક ઢગલો બાંધતો જાય છે અને જામ થતા થતા ટેકરીના રૂપમાં એનું સર્જન થાય છે, એ પહાડી થાય છે. એ પહાડી સમય જતાં મોટા પહાડ થાય છે, પહાડો અહીંયા ખીણો બને છે, ખીણો અહીંયા ડુંગરાઓ બને છે. આ બધું પરિવર્તન એની પર્યાય સમયે સમયે થાય છે, એની પર્યાય સમયે સમયે થાય છે. આજે કંઈ ચોમાસું આવ્યું અને આકાશમાં વાદળા આવી ગયા, કે વાદળા અત્યારે પણ સમુદ્રમાંથી એ પાણીથી બંધાય ને, વરાળ ઉપર જતી હશે, ભલે સૂક્ષ્મ જાય છે, દૃશ્યમાન નથી, પણ જેમ જેમ ઋતુ બદલાય એમ પછી ખબર પડે કે આ જુઓ આ તો એકદમ આજ તો ઘણા વાદળા બંધાઈ ગયા. આ બધી પર્યાયો થાય છે. કોની થાય? પાણીની પર્યાય થઈ, અંદર કચરો ભર્યો, કસ્તર ભર્યું, ઉપર ગયા, ઠંડી થઈ, જામી ગયા, વરસી ગયા, ચાલ્યું, અમને એમ ચાલે જ. આવા જગતને જ્ઞાનીઓ જોયા કરે છે કે પ્રત્યેક આખું જગત પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમિત થઈ રહ્યું છે. એમ અનંત કાળ ચાલો જાય છે, સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, ચંદ્રની કળાની વધઘટ થાય છે, નક્ષત્રો પોતપોતાની રીતે આવે છે અને જાય છે, ઋતુઓના ફેરફાર થાય છે, બીજ છે એ વૃક્ષ રૂપે થાય છે, પાકે છે, ફળે છે, ખરી જાય છે, ચાલ્યું જાય છે. આ વિચાર કર્યા કરે, આ જ્યારે જગતનો આ સ્વભાવ સંસારનો વિચાર કરે એમાં ને એમાં એ સમય ગાળે. પૂદગલ દ્રવ્ય પરિણામી છે, એ પરિણામી હોવાને કારણે જીવના ભાવનું નિમિત્ત કરીને પરિણમન કરે છે. પરિણમન પોતે પોતાની રીતે પણ કરે અને જીવનું નિમિત્ત પામીને પણ કરે. બસ એ જીવનું નિમિત્ત પામીને જે પરિણમન થયું એમાંથી સંસારની રચના, એમાં જગતની રચના. જગત એ પૂદગલનું પરિણમન છે, પણ માત્ર પૂદગલનું પરિણમન નથી, પણ જીવના વિભાવ ભાવના નિમિત્તનું પણ એમાં સંયોગ છે. એટલે આખું જગત મનોમય લાગે છે, આકર્ષક લાગે છે, રચના બધી ગમે છે બધી, અને એની સાથે જીવને મોહ થાય છે. કારણ કે મારું છે. મોહ શેનાથી થયો? મમત્વ જાગ્યું કે મારે કારણે થયું. મકાન મકાનની રીતે બને છે, પણ મેં બનાવ્યું છે તો શું થાય? મમત્વ કેટલું બધું જાગી ગયું. જીવ જીવત છે, ઉત્પન્ન થતો જ નથી, પણ એક રચના થઈ પૂદગળની, એના શરીરની, અને એ મારા થકી થઈ, તો એને પુત્ર તરફનો કેટલો મોહ આવ્યો. હવે તત્વથી વિચારો તો કે હું જેને ચાહું છું એ તત્વ કાંઈ મેં ઉત્પન્ન કર્યું? મારાથી ઉત્પન્ન થાય પણ થાય જ નહીં. જે ઉત્પન્ન થયું છે એ જુદું છે, પણ મમત્વ આ જીવનો વિભાવ છે, અને એને કારણે એનો મોહ કેટલો બધો રહે. એમાંથી બંધની પરંપરા કેટલી? એક અજ્ઞાનજન્ય વિચાર, એ જ્યાં સુધી એનો પુત્ર ભાવ જાગૃત હશે ત્યાં સુધી એને આશ્રવ છે કે સંવર છે? બરોબર છે સુરેખાબેન? આ જ્યાં સુધી આ પુત્ર ભાવ છે, પરિવાર સ્વજન આ બધા પ્રત્યે આપણે કે મેં બધું છોડી દીધું, મારે કાંઈ નહીં, તને જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી એ ભાવ આશ્રવ કે સંવર? આટલી સૂક્ષ્મતા આપણે પકડી શકાય? આ તત્વ જો સમજીએ તો તરત ખબર પડે કે સમયે સમયે આશ્રવમાં છું. મજી વાત ગમે એટલી કરું, આશ્રવ કેટલો છૂટો અને કેટલો નબળો પડ્યો આનું માપ કોણ કરશે? કે હવે મેં મારા મારાપણું જેમાં માનતો હતો એમાંથી ધીરે 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 હટાવી લીધું, અને હટાવી લીધું એની સાબિતી શું થાય? કે એ દ્રવ્યમાં કંઈ ફેરફાર થાય તો આની ભાવધારામાં કોઈ ફેરફાર થાય? આનું સમત્વ ચલિત ન થાય, આની સમતા ચલિત ન થાય, આની સ્વસ્થતા તૂટે નહીં, આનું ધૈર્ય તૂટે નહીં. પણ ફોન આવે ને જરાક હાય હાય થાય, તો હજુ એનું મમત્વ ચાલુ છે, સમત્વ હજુ દૂર છે, સમત્વ દૂર છે. અને એ જ્ઞાનીઓની વાત આપણે બધા કરતા હોય ત્યારે એની અંદરનો આ લક્ષમાં આવતું નથી કે સ્વજનના વિયોગના સમાચારનો પત્ર હોય તો એ સાધુ મહારાજ ખિસ્સામાં મૂકી દે અને પોતાનું કામ ચાલુ રાખે. જાણે કંઈ બન્યું જ નથી. સ્વસ્થતા કેટલી, પરિણામોની સ્થિરતા કેટલી, અને અહીંયા એક પણ ઘટના એના ઉપર પ્રતિભાવ ન થાય એવું બને, એક પણ ઘટના એનો પ્રતિભાવ ન આવે, માત્ર ઘટના ઘટે છે એ એના કારણે બને છે એ દ્રવ્યની, હું એનો માત્ર જ્ઞાતા બન્યો, હું એનો માત્ર દ્રષ્ટા બન્યો, અને બહુ તો મારી રૂબરૂ થઈ તો હું એનો સાક્ષી બન્યો. ત્રણ અવસ્થા છે, એક જ્ઞાતા, બીજો દ્રષ્ટા, રૂબરૂ બને તો, જ્ઞાતા જ્ઞાનથી જાણે તો, અને ત્રીજું પોતાની પ્રત્યક્ષ હાજરી હોય તો સાક્ષી કરતા. જ્ઞાની એના જીવનના સાક્ષી કરતા છે. એ વેપાર પણ કરે છે, વ્યવહાર પણ કરે છે, ખાવા પીવાના પ્રવર્તન પણ કરે છે, ઉઠવા બેસવાના પ્રવર્તન પણ કરે છે, પણ એના એ સાક્ષી કરતા છે, સાક્ષી કરતા છે. સાક્ષી કૃત્યમાં જોડાય નહીં તો સાક્ષી કહેવાય નહીં. બસ જોઈએ છે. તો એ આ બધી વાત જે છે એ બોલવામાં બહુ સરળ થઈ જાય છે, પણ પ્રત્યક્ષ આપણને જ્યારે સાધનાની કસોટી આની છે એ થતી નથી. એનું કારણ તત્વની જેમ વિચારણા થશે તેમ તેમ આ પરિણામી થશે. આ દ્રવ્ય પરિણામી છે. એકવાર પકડાઈ જાય કે પૂતગલનો સંગ ખોટો, પૂતગલ પ્રત્યે જરાક ભાવ કરીશ તો એ તો રાહ જોઈને, કારણ કે એનો સ્વભાવ પરિણામી છે. તું જરાક, એટલે જ્ઞાની કે છે કે ક્રિયાથી કર્મ નથી બંધાતું, ભાવથી બંધાય છે. હું આને મારી નાખું તો શરૂ થઈ ગયું કે નહીં કર્મ બાંધવાનું? કઈક વસ્તુ જોઈને આહા હા રાગ થઈ ગયો, વસ્તુ આવી નથી, લેવાની હિંમતે નથી, તાકાતે નથી, ભાવ કર્યો કે નહીં, ભોગનો ભાવ કર્યો, શું થયું, કર્મ બંધાણું કે નહોતું, આશરો થયો કે સંભર થયો? આશરો થયો, બંધનું કારણ થયું. કેટલી સૂક્ષ્મ ધારા છે. અરે મેં કાંઈ નથી કર્યું, પણ તે પૂતગલ પ્રત્યે આહા કર્યું ને, તે પૂતગલ પ્રત્યે આહા કરીને રાગભાવ કર્યું ને, બસ છે, કાંઈ નથી કર્યું. એમ કેમ બોલો, ખોટું કેમ બોલો? પરિણામ ભૂલ થાપ ખાતું. તું કોઈના પ્રત્યે મોહ દયા કર કે મોહ કર, આટલું સૂક્ષ્મ ગણિત છે. પણ આ એનું પરિણામના આ બે જ દ્રવ્ય પરિણામી છે. જગત પરિણામનું આ પ્રતીક છે અથવા પરિણામનું પરિણામ છે, પણ એ પરિણામ ધર્માસ્તિકાયને કારણે જગત નથી, અધર્માસ્તિકાયને કારણે નથી, કાળને કારણે નથી, કે આકાશને કારણે નથી. બે દ્રવ્ય છે. તો આ જીવને એ બે દ્રવ્ય પરિણામી છે અને બાકીના ચાર દ્રવ્ય અપરિણામી છે. એટલે એના સ્વભાવમાં તો છે જ, પાછું વળી પાછું મગજમાં ઘૂસવું ન જોઈએ. અને અર્થક્રિયા એનો સ્વભાવની વાત છે, અર્થક્રિયા એનો સ્વભાવની વાત છે. આ વિભાવ છે, એ આપણી અર્થક્રિયા નથી. તો એક વાત પહેલા પેરેગ્રાફમાં, છ દ્રવ્યમાં માત્ર જીવ અને પૂતગલ સ્વભાવ અને વિભાવ રૂપે પરિણમે છે, માટે પરિણમે છે. સ્વભાવ અને વિભાવ રૂપે પરિણમે છે, માટે પરિણમે છે. અને બાકીના કોઈ પણ દ્રવ્ય પરિણમતા નથી તો તેથી અપરિણામી છે. એટલે પોતાનો સ્વભાવ છોડીને બીજું કંઈ કરતા નથી, તો એ દ્રવ્યને શું કહેવાય? અપરિણામી. આ પહેલો પેરેગ્રાફની સમજ. બીજામાં શું કીધું? જીવ છે એ પ્રાણ વડે જીવે છે, કાં તો ચૈતન્ય પ્રાણ અને કાં તો અશુદ્ધ પ્રાણ. પ્રાણ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. પ્રાણ વડે જીવે છે એ જીવ, અને પેલાને કઈ પ્રાણની જરૂર નથી. જીવને 10 પ્રાણ હોય, 4 પ્રાણ હોય, 6 હોય, પ્રાણ 10 પ્રકારના છે. ઓછામાં ઓછા 4 કયા કયા પ્રાણ? 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. આ બધું કોને લાગુ પડે છે? બીજા એકે ને નહીં. તો પ્રાણી માત્રનું કલ્યાણની જ્યારે વાત થાય છે ત્યારે કોની થાય છે? જીવની. એને 4 પ્રાણ છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે કે 10 છે? પ્રાણ વડે જીવે તે જીવ, અને જેને પ્રાણ સાથે કોઈ સંબંધ નથી જીવવા માટે, એને તો એનું અસ્તિત્વ જ જીવન છે. પૂતગલને કોઈ જીવન નથી. તો જીવ કીધો આને, શબ્દ પ્રયોગ વાપરો જીવ, અને આને કીધો અજીવ. પાંચે પાંચ દ્રવ્યને શું કીધું? અજીવ. કેમ કે આને જીવવા માટે કોઈ દ્રવ્ય પ્રાણ તત્વની આવશ્યકતા નથી. અને આ જીવે છે એ ચાર વાળો પણ જીવે છે ને દસ વાળો પણ જીવે છે, પણ આ એનો વિકાસ ક્રમ છે. કોઈને ભાષા પ્રાણ હોય, આયુષ્યના પ્રાણ, શ્વાસોશ્વાસના પ્રાણ, આ બધા એના મન વચન કાયના પ્રાણ છે. તો પ્રાણ સાથે જીવે છે. આ જીવનું જીવિતવ્ય આવી પ્રકારનું ચડ ઉત્તર થાય છે. બાકીના દ્રવ્યો તો અજીવ છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. આ બીજો પેરેગ્રાફમાં કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા એ શુદ્ધ ચૈતન્યથી જીવે, અને અશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા હોય એ અશુદ્ધથી જીવે. જેટલી શુદ્ધિ એટલી એની પ્રાણ સંજ્ઞા વધારે, અને જેટલી અશુદ્ધિ એટલી પ્રાણ સંજ્ઞા ઓછી. બરાબર છે. બધા દ્રવ્યોમાં એક જીવ દ્રવ્ય જીવ છે, બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે. અને જીવ છે શા માટે? કે પ્રાણ થકી જીવે છે માટે. પ્રાણ થકી જીવે છે માટે. તો પ્રાણ દ્રવ્ય પ્રાણથી જીવે છે. તો આ જીવની બીજી વ્યાખ્યા છ દ્રવ્યમાં બીજો ભેદ થયો. પહેલો ભેદ પરિણામીને કારણે કર્યો, બીજો કર્યો પ્રાણથી કર્યો, કે બીજા દ્રવ્યને કોઈને પ્રાણ નથી. અને પ્રાણ વધઘટ હોય, ચાર પ્રાણ હોય, પાંચ પ્રાણ હોય, છ પ્રાણ હોય, સાત પ્રાણ હોય, આઠ હોય, અને જીવની જ્યારે આપણે હિંસા કરીએ છીએ ત્યારે શું થાય છે? પ્રાણાતિપાત. કોઈથી જીવના અસ્તિત્વનો નાશ થતો નથી. તો હિંસાની વાત ક્યાંથી આવી? હિંસાની ક્યાંથી આવી? તો જીવનું સ્વરૂપ જ સમજતા નથી. હિંસા હિંસાની વાત કરીએ આપણે, પણ આપણને ખબર જ નથી કે જ્યારે જ્ઞાનીઓ કહે છે કે તું જીવની હિંસા કરે છે એટલે એ જીવ દસ પ્રાણયુક્ત છે, એમાંથી એનો કોઈ પણ એક પ્રાણ એટલે એનું અંશ, એનું જીવિતવ્યનો અંશનો ઘાત કરશનો, આયુષ્યનો ઘાત કર્યો. તે કોઈને માર્યો એટલે શું કર્યું? આયુષ્યનું પ્રાણ તત્વ જે હતું એનો તે ઘાત કર્યો. કોઈ અંગ છેદન થયું તો ત્યાં એનું મન વચન કયા પાંચ ઇન્દ્રિયો છે એના પ્રાણરૂપ છે, એમાંના કોઈની શક્તિને તે નાશ કર્યો. તો આ પહેલે પ્રાણાતિપાત પાપ છે એ પહેલું કયું? પ્રાણાતિપાત એટલે હિંસા, વધ, પીડા, દુભવણી, ક્લિષ્ટતા, કદર્થના, જુદા જુદા શબ્દો વાપરો, પણ કોઈ જીવને આ રીતે પીડા ઉપજાવવી તે પાપ. જીવ સદંતર મરતો નથી, કેમ કે સ્વરૂપથી જીવવા વાળો છે. સદંતર મરી શકતો એના અસ્તિત્વનો નાશ કદી સંભવિત નથી, કેમ કે આત્મા અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. તો આપણે કહીએ કે જગતમાં હિંસા સંભવિત જ નથી. પણ એનું જે જીવિતવ્ય છે એ પ્રાણયુક્ત છે. પ્રાણ જતા એને આ જીવિતવ્યનું દુઃખ, એનું જીવિતવ્ય ત્યાં ગયું. અને માટે આ જીવને પીડા પહોંચાડી, દુઃખ પહોંચાડ્યું, આ વ્યથા થઈ, કષ્ટ થયું, આ બધા કોઈ પણ જીવને પરપીડન થયું એને શાસ્ત્રમાં અધ્યાત્મની અંદર પાપ કીધું. પરપીડા સમ નહીં અધમાઈ, પરોપકાર સમ નહીં પુણ્યાઈ. તુલસીદાસજીએ માનવચરિતની અંદર કહ્યું, વ્યાસજીએ પુરાણમાં કીધું, અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. લે તને સાર કહું છું, અઢારે અઢાર પુરાણનો અષ્ટાદશ પુરાણેશુ, એને બે જ વચનમાં તને સાર કહું છું, કોઈ જીવને પરોપકાર કરવો એટલે એને સાતા ઉપજાવી એ પુણ્ય છે, અને એને કષ્ટો ઉપજાવવું એ પાપ છે. જૈન દર્શને એને અતિ સૂક્ષ્મમાં કહ્યું કે એના એક પણ પ્રાણની હાનિ કરવી, પ્રાણ તત્વની હાનિ કરવી, સાવ નષ્ટ ન થાય. તો મેં ધક્કો માર્યોમાં તું મરી તો નથી ગયો ને, બરોબર છે ને? પણ એને ધક્કો મારતા પણ એના જે પ્રાણ તત્વ છે એને પીડા થઈ, તો આ એની વિરાધના થઈ. અને ત્યાં સુધી કહ્યું છે કે વિરાધના આ પ્રાણતિપાત, આ તો પ્રત્યક્ષ થયું, ભાવથી પણ હિંસા થઈ કે જેના તરફ માન જોઈએ, પૂજ્ય ભાવ જોઈએ, એના તરફ નિંદાનો ભાવ આવે તો એ અસાતના કીધી. એને શબ્દ પ્રયોગ દેવ ગુરુ ધર્મની ગુરુજનોની વડીલજનોની અસાતના કરી દે. કાંઈ કર્યું નથી તે, એને લાફો નથી મેળ્યો ગુરુને, પણ એને જે બહુમાન એના તરફ હોવું જોઈએ એ તે રાખ્યું નહીં. એટલે સામો જીવ જે ગુણ સંપન્ન છે એનો ગુણ સંપન્નનો ગુણ તે અવગણો, અવજ્ઞા કરી, એની અવજ્ઞા કરી અને અવર્ણવાદ બોલ્યો તો એના વિશે ઘસાતું બોલ્યો, ન બોલાવવું જોઈએ. એની આત્માની જે અવસ્થા છે એ પ્રમાણે તું જે નથી મૂલ્યાંકન કરી શકો તો તને કોઈ અધિકાર નથી એની નિંદા કરવાનો. તો આ અસાતના થઈ. અસાતના પણ પાપ છે, માત્ર મારવું એ નહીં. અનિલભાઈ ખ્યાલ આવે છે? નોટ ઓનલી ફિઝિકલ પનિશમેન્ટ, કેપિટલ પનિશમેન્ટ, પણ વચનથી પણ કોઈનું બુરું અને મનથી બુરું ચિંતવ્યું એ પણ પાપ છે. તો અહિંસાનું સ્વરૂપ મન, વચન અને કાયા ત્રણેયથી એક જીવ બીજા જીવની હિંસા કરે, એ હિંસા એને હિંસાના પછી પ્રકાર એ ઇરિયાવૈયા પાઠની અંદર આવે છે. 27 પ્રકારે જીવની હિંસા. આપણે પણ પ્રતિક્રમણના પાઠમાં કહીએ છીએ કે કોઈની દુભવણી કીધી, કોઈની સતામણી કીધી, કોઈની કિલામણા કીધી, પરિતાપના ઉપજાવી, આ બધા પાપના પ્રકાર છે. ચડ ઉતર પ્રમાણમાં છે પણ પાપના પ્રકાર છે. આ જીવ પ્રત્યે થાય, અજીવ પ્રત્યે નો થાય. ખ્યાલ આવે છે? જે જીવ પાપ કરે છે એ પાપ કેના પ્રત્યે, કયા દ્રવ્ય પ્રત્યે થાય? બાકીના પાંચ પ્રત્યે નો થાય. માટે જયારે ક્ષમાપના કરીએ ત્યારે જીવરાશિ ખામણાનો પાઠ બોલીએ. ભાઈ અજીવરાશિનું બોલને ભેગા ભેગી, અને જે તમે બોલો છો આપણે સૂત્ર બોલે ખામે મી સવ અજીવે નથી કહેતા. જરાક વિચારીએ, આપણે જે આટલી બધી ક્રિયા કરીએ, આ ધર્મ આખો અહિંસાનો, અને કાંઈ સમજીએ નહીં આપણે કે મન વચન કાયાથી કર્યું કરાવ્યું ને અનુમોદ્યું. જોઈ 9 કોટી પ્રકારના પાપનું સ્વરૂપ, પણ બધું જીવ સાથે અને જીવ થકી અને જીવ પ્રત્યે. 84 લાખ જીવાયુની એ સિવાય ક્યાંય જીવની અસ્તિત્વ છે? અનંત. પણ સાહેબ અનંતને ક્યાં ગોતવા? તો કે આ 84 લાખમાં આવી ગયા. આટલું વિજ્ઞાન અને આટલા વૈજ્ઞાનિકો, આ સર્વજ્ઞ, એણે સમસ્ત જીવરાશિને ખામણા કરવી હતી ત્યારે વિચાર કર્યો કે શું કરવું. તો 84 લાખ યોની આ જીવ ક્યાં ક્યાં એનું અસ્તિત્વ સંભવિત છે બધું શોધી અને બધા જીવોને કહ્યું કે આ પૃથ્વી કાયમાં તમે હો, અપ કાયમાં હો, વાયુ કાયમાં હો, દેવ કાયમાં હો, વનસ્પતિ કાયમાં હો, દેવગતિમાં હો, નારકીમાં હો, તિર્યંચમાં હો, મનુષ્યમાં હો, અરે બધા પ્રત્યેક વનસ્પતિ કા હોય, સ્થાવર હોય, અને એના જેટલા પ્રકાર થતા હોય પાછા ભેદ પ્રભેદના, એ કરીને 84 લાખ યોની એટલે ઠેકાણા, મનુષ્યની અથવા જીવની ઉત્પત્તિના ઠેકાણા, એને યોની કહેવાય. આમાં રહેલા સંખ્યા ગમે એટલી હોય, અનંત હોય, એ બધાના કોઈ જીવનો મારાથી અપરાધ થયો હોય, વિરાધના થઈ હોય, અસાતના થઈ હોય, જાણતા કે અજાણતા, જ્ઞાન અજ્ઞાનથી, મોહથી કે પ્રમાદથી આ થઈ હોય તો હું કોની ક્ષમા માગી? સમસ્ત જીવરાશિ. અને આ જીવ પ્રત્યેનો અપરાધ, અસાતના આ દોષ થાય કેવી રીતે? એક જીવથી તો કે 18 રીતે થાય. આ 84 લાખ યોનિમાં રહેલા અનંત જીવો પ્રત્યે એની આસાતના, એની હિંસા કોઈ પણ પ્રકારની મન વચન કાયાથી એ જે છે એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા એ થાય કઈ રીતે, કે 18 પ્રકાર સિવાય 19મો પ્રકાર કૃપાળુદેવે લખ્યું છે, 18 પાપસ્થાનક છે, 19મો નથી. અને રોજ પ્રતિકમણની અંદર કે પ્રાણતિપાતથી મારાથી કોઈ જીવનો અપરાધ થયો હોય, મૃષાવાદથી થયો હોય, અદત્તાદાનથી થયો હોય, ચૌર્ય ભાવથી થયો હોય, મૈથુનથી થયો હોય, પરિગ્રહથી થયો હોય, ક્રોધમાન માયા લોભથી થયો હોય, પૈશુન્ય રતિ અરતિ પ્રીતિ અપ્રીતિ આનાથી થયો હોય, પૈશુન્ય પરપરિવાર નિંદા કુથલી આનાથી થયો હોય, આ સિવાય પાપ ન થાય. 18 પાપસ્થાનકમાં તું જાગૃત હો, અને 18 પાપસ્થાનક એટલા માટે આપણે તો પ્રતિક્રમણ સૂત્રમાં એ શબ્દનો અર્થ આપ્યો છે. કોઈના ઉપર આડ ચડાવવાનો, કોઈના ઉપર દોષારોપણ કરવાનો, કોઈના વિશેની બિન આધારભૂત વાતો કહેતા રહેવી, આ પૈશુન્ય છે. તો કુથલી છે, નિંદા છે, પરપરિવાદ કે ભાઈ બીજા વિશેની વાત વગર આધારે કીધી તેમ, અને ધર્મ પ્રત્યેની કુગુરુ કુદેવ અને કુની ધર્મની શ્રદ્ધા કરવી, અને સુદેવ સુગુરુ અને સદધર્મની આસાધના કરવી, એની ઉવેખમાં આ લાભ મળતો હોય તો આને બાજુ ઉપર મૂકવાનો ભાવ કર્યો, આ પણ પાપ થયો. આ 18 રીતે પાપ થાય, અને આ જીવરાશિ પ્રત્યે પાપ થાય, આ સિવાય બીજી કોઈ કર્મબંધની વ્યવસ્થા નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે છૂટવા માટે માર્ગ છે, અમે તમને 6 આવશ્યક આપ્યા. આચારાંગ સૂત્રની અંદર સર્વજ્ઞ ભગવાને સાધુને અને શ્રાવકોને બધાને કહ્યું કે 6 આવશ્યક કરજો. 6 આવશ્યક એટલે જીવ માત્ર સાથેની ક્ષમાપના ભાવ, અને પોતાના જીવ પ્રત્યે જે દોષના જે 18 કેન્દ્રો છે એને રોજે રોજ તપાસી જજો કે 18માંથી કયા પ્રકારથી આજે મારાથી કોઈ જીવ પ્રત્યે દોષ થયો હોય. આ જો ટેલી બરોબર થઈ જાય તો એ જીવ નિર્દોષ થયો, નિર્દોષ જીવ કર્મનો બંધ કરતો. ધર્મ તો એટલો સરસ, વૈજ્ઞાનિક અને બિલકુલ સરળ છે, સમજ કઠિન છે, પણ સમજ પીછે સબ સરળ. પણ વાંધો ક્યાં આવ્યો? અને સમજણમાં નડે શું? પોતે પોતાનો સ્વચ્છંદ. સમજમાં સ્વચ્છંદ સિવાય કઈ નડે નહીં. એટલે કૃપાળુદેવે કેટલી અદભુત, આ બધા પુરુષો આટલી બધી ચર્ચાનો સાર કરીને એક વાક્ય, એક સૂત્ર આપી દે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અવશ્ય અપીલ વિનાની વાત છે તને મોક્ષ થાય, તું રોક. જો સ્વચ્છંદ ને રોક કીધો હજી તો રોકે તું રોક. રોકે એટલે જરા ઉપયોગ રાખે, જરા ધીરો ખમે, જરાક પોતાના તરફ જુએ કે મારું ચાલે છે એ સ્વચ્છંદમાં તો પડતું નથી, એની ગણતરી ખતવણી સ્વચ્છંદમાં તો થતી નથી ને. એટલે જો હું રોકી શકું એને કે ના સ્વચ્છંદ થાય છે તો મારે નથી કરવું, નથી કેવું, કાંઈ નથી કરવું, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ, અને કોઈ રેન્જી પેન્જી એ નથી કીધું, ભાખ્યું. અરે નિર્દોષ એવા દિનેશ્વર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. આ કાંઈ અમે રાયચંદભાઈ નથી કહેતા, કે કોઈ રેન્જી પેન્જી નથી કહેતો કે જ્યાં તારે મોક્ષ થઈ જશે. ભાખ્ય જીને નિર્દોષ. એક ચરણની અંદર કોઈ સૂત્ર આપ્યું છે મોક્ષનું. અરે પણ સાહેબ મોક્ષ માટે આટલું બધું કરવાનું તો વ્રત નિયમ જપ તપ આટલા બધા વિધિ વિધાન કર્મ કાંડ ક્રિયાઓ તને કીધું ને, તારો સ્વચ્છંદ રોકાઈ ગયો તો તારો મોક્ષ. અને એમ અમે નથી કહેતા, નેતર વળી કયો કે તમે કયો એટલે કઈ મોક્ષ થાય? તમે તો ઘણું કયો, તમે તો કોઈને ખુશ કરવા કયો, શિષ્યોને ખુશ કરવા કયો, ભક્તોને ખુશ કરવા કયો, અનુયાયી તાલીઓ પાડે એટલે કીધું જા તારો મોક્ષ થઈ ગયો એટલે થાય? અરે જિનેશ્વર ભગવાને કહ્યું છે. તો જિનેશ્વર સર્વજ્ઞ કદી મૃષાવાદ કરે ન કરે. સર્વજ્ઞની વાતોમાં ક્યાંય જૂઠ હોય આવું અભય વચન. જો આગળ કહ્યું છે કે આ સદગુરુ મળે, પછી કહ્યું છે સદગુરુ સત્પુરુષ મળે, સત્પુરુષ ન હોય તો શાસ્ત્ર મળે, શાસ્ત્ર ન હોય તો સ્વચ્છંદ લોક તો મોક્ષ છે તારો. એકે દરવાજો બંધ કર્યો નથી. સત્પુરુષ હોય તો કોક હાજર હોય તો શાસ્ત્રની આત્માદિક અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર આ બધા પાછા ગોતવા પડે ને, તેમાં આત્માદિક અસ્તિત્વ કયું કયું છે એ વિચારવા, મતાર છોડીને વિચારવા, આ માર્ગ છે. હવે એ પતી ગયો પણ સાહેબ એમાંય અમારો મેળ પડતો નથી. અમે એવી જગ્યાએ છીએ કે શાસ્ત્ર પણ ઉપલબ્ધ નથી, અથવા કાળ એવો છે કે શાસ્ત્ર બધા ગયા. અત્યારે જેમ લુપ્ત થયું, છેદ વિચ્છેદ થશે કાળને કારણે, તો સતશાસ્ત્રનો લોપ તો પહેલાં થવાનો છે. અરે આવું બધું થઈ જાય તો સાહેબ મોક્ષ મળશે કે નહીં? તો ગાથા બંધ થતી નથી. કૃપાળુ દેવે માર્ગનો દરવાજો બંધ કર્યો નથી કે ના તારું નહીં થાય, સત્પુરુષ નહીં મળે તો તારો મોક્ષ નથી, એમ આ પુરુષે નથી કીધું. શાસ્ત્ર નહીં મળે તો તારો મોક્ષ નથી એમ એ નથી કીધું. એને કહ્યું છે સ્વચ્છંદ રોકીશ તો તારો મોક્ષ તો. અને સ્વચ્છંદ કોનો રોકાય? પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું અને તેનાથી સ્વચ્છંદ નો નાશ હોય છે. સ્વચ્છંદ નો નાશ થાય છે. એક મુમુક્ષુતા તારી પ્રગટી તો મોક્ષને રોકનાર કોઈ નથી. એક મુમુક્ષુતા પ્રગટી તો મોક્ષને રોકનાર કોઈ નથી. અને મુમુક્ષુતા નથી તો સામો સદગુરુ બેઠો છે હાજરા હજુર, તાકાત નથી તું એને ઓળખી શકે. કેમ કે કોણ ઓળખે? એ મહાત્મા પોતાની યોગ્યતા એ ન ઓળખાય, ઓળખનારની યોગ્યતા એ ઓળખાય. હીરા મૂકશે ના કહે તો હીરો હીરાની રીતે નથી ઓળખાતો, જોનારની દ્રષ્ટિએ ઓળખાય છે. તો ઝવેરી આપણામાં જો ન હોય ઝવેરાતનું પાણી તો આપણે હીરાને ઓળખી શકીએ. એટલે બધું સત્પુરુષ સદગુરુ આ બધું પછી શાસ્ત્ર બધા પછી આવ્યા કે આ શાસ્ત્ર છે અને અધ્યાત્મનું છે કોણે જાણ્યું? આ એની મુમુક્ષુતા, જબરજસ્ત તત્વ કીધું છે. અને એ મુમુક્ષુતાને માટે પહેલી ભૂમિકા એને સંસાર તરફ મોહાશક્તિથી મૂંઝાય તો જ વૈરાગ્ય આવે. સંગથી મૂંઝાતો નથી, સંયોગોથી મૂંઝાતો નથી, સંબંધોથી મૂંઝાતો નથી. આપણે કે અમે મૂંઝાય છે, તું મૂંઝાતો નથી, એની પ્રતિકૂળતાથી મૂંઝાય છે. સંગથી મૂંઝાતો નથી, પાછું ખોટું સમજવું નહીં કે અમને સાહેબ અમે સંસારની મોહાશક્તિથી મૂંઝાણા છે. તને સંસારની મોહાશક્તિ પ્રિય છે પણ એ મોહાશક્તિનું પરિણામ પ્રતિકૂળ આવે તો પ્રિય. તને જો રાગ અનુસાર આવે તો જામે છે, નહીં તો તને દ્વેષની માત્રા છે. મુમુક્ષુતા અપક્ષપાતપણે જોવાનું છે, એમાં તારો પણ પક્ષપાત ચાલી શકે. ત્રીજું મૂર્તને શું કીધું છે? દ્રવ્ય ચાર જ થયા અસ્થિકાયથી, અસ્થિકાય જેના છે એવા દ્રવ્ય ચાર, જીવ ઉદ્ગળ ધર્મ ને અધર્મ. તો એમાં મૂર્તિક દ્રવ્ય તો કે પૂતગલ એક જ, જીવ પણ અમૂર્તિક અને બાકીના દ્રવ્યો પણ, કારણ કે રૂપ રસ ગંધ અને સ્પર્શ જે મૂર્તતાના કારણ છે એનો જેનામાં અભાવ છે એવા ચાર દ્રવ્યો જીવ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ અમૂર્તિક છે. પ્રદેશ સહિત હોવા છતાં પ્રદેશ છે પણ રૂપ રસ ગંધ અને સ્પર્શ નથી, અમૂર્તિક છે. તો બાકીના બધા અમૂર્તિક અને માત્ર એક પૂદગલ મૂર્તિક. તો આખા વિશ્વની અંદર મૂર્તિક દ્રવ્ય જોઈ શકાય એવું, દેખી શકાય એવું, સ્પર્શી શકાય એવું, સૂંઘી શકાય એવું, સાંભળી શકાય એવું કયું દ્રવ્ય? પૂદગલ. તો જે દેખાય છે એ શું છે? પૂદગલ છે. જે ગમે છે તને, જેનો સંગ્રહ થાય છે, જે સ્પર્શી શકાય છે, જેની ગંધ લેવાય છે, આ બધું શું છે? પૂદગલ છે. એરે તે કોઈ ધર્માસ્તિક કહીને તો પૈકડો જ નથી, અમૂર્તિ છે. એમ જીવે નથી દેખાતો તારે, પણ આ બધા અમૂર્તિક જે છે. અને મૂર્તિક ને જાણ્યું કોણે? ગ્રહે અરૂપી, રૂપી તો એમ જ છે, પણ એને જાણનારમાં એમાં વિભાવિક પરિણામ હતું એટલે એને ગ્રહણ. બાકી તો આ એટલે ખ્યાલ બરોબર પકડી લઈએ કે એક આખા વિશ્વની અંદર જે છ દ્રવ્યનું ગણિત આપ્યું છે એમાં કાળ દ્રવ્ય ઉપચારિક જ છે, ચાર દ્રવ્ય અસ્તિકાય એટલે જેને પ્રદેશ છે, જેને કંઈક એનું એકમ છે, એમાં પાંચમાં ચાર તો અમૂર્તિક છે. એક જ દ્રવ્ય મૂર્તિક છે અને આખો લોક, આખું જગત, સૃષ્ટિ બધું જે આપણને દેખાય છે એમાં છ દ્રવ્યો હોવા છતાં આપણને કયું દેખાય છે અથવા દેખાય છે તે કયું દ્રવ્ય છે? પૂદગલ, જે મૂર્તિક છે. આખું મૂર્તિક દ્રવ્ય એના આધાર ઉપર આખું, અને એને માયા કીધું છે. આ મૂર્તિક દ્રવ્યના રસરૂપ ગંધ અને સ્પર્શ એના ચારે ચાર કોમ્બિનેશન પરમિનેશન બદલાયા કરે છે, એનાથી આ જગત આખું લોભામણું લાગે છે. પછી પ્રદેશવાળા દ્રવ્ય કેટલા? પાંચ અસ્થિકાય છે. અને પાંચ અસ્થિકાય અને અસ્થિકાય હોવા છતાં પણ એક જ દ્રવ્ય છે એવા આકાશ, ધર્મ અને અધર્મ. અસ્થિકાય છે પણ સંખ્યાની રીતે એક છે. ત્યારે જીવ અને પૂદગળ અસ્થિકાય છે પણ સંખ્યાની દ્રષ્ટિએ અનેક છે, સંખ્યાની દ્રષ્ટિએ અનેક છે. અને બધાને અવકાશ આપનાર આકાશ દ્રવ્ય ક્ષેત્રવાન છે, બીજા દ્રવ્યો અક્ષેત્ર. એને પોતાનું કોઈ ક્ષેત્ર નથી. આકાશ એક ક્ષેત્ર છે, બધાને જગ્યા આપે છે. અને આને કોઈને બીજા દ્રવ્યો છે એ અક્ષેત્રી છે. એ તો એને અત્યારે આપણું કોઈનું જાડી શરીર હોય તો એનું ક્ષેત્ર વધારે રોકે, અને કોઈનું સૂક્ષ્મ હોય તો ક્ષેત્ર, એ ક્ષેત્રી નથી. એ દ્રવ્ય પૂદગળ પણ ક્ષેત્રી નથી. પૂદગળ પણ કર્મ પૂદગળ છે, કેટલું ક્ષેત્ર રોકે છે, અને અનંત કર્મો છે, ક્ષેત્રી નથી. આ શબ્દ પકડાય, અર્થ પકડાય તો પકડવો. એક આકાશ દ્રવ્ય જ એવું છે કે અસંખ્યાત પ્રદેશી છે અને એના પ્રદેશ પથરાયેલા છે એટલે ક્ષેત્રી છે. એ પ્રદેશ એમને એમ છે, આના પ્રદેશની અંદર બધું સંકોચ અને વિસ્તાર એ થાય છે, અને એ સ્થાય છે એટલે એટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ આકાશના એક પ્રદેશ ઉપર છે એ દ્રવ્ય રહી શકે. અને દ્રવ્યમાં દ્રવ્ય પણ રહે, જીવ દ્રવ્યમાં પણ બીજા દ્રવ્યો, પૂદગલ દ્રવ્યો વગેરે બધું ચાલે, કેમ કે એ કોઈ ક્ષેત્રી નથી. તો એક અપેક્ષાએ આપણે કહીએ કે દેહ એક ક્ષેત્ર છે, પણ એ દેહ છે એ એક જ જીવનું ક્ષેત્ર છે કે બીજા જીવોનું પણ ક્ષેત્ર કરો? બીજા જીવોનું પણ ક્ષેત્ર છે. જેમ બસ આટલું આ બધી સમજ. વાંચન તો હમણાં થઈ જાય, 5 મિનિટમાં પૂરું થઈ જાય, આપણે કે પૂરું એકાદ પાંચે પાંચ અને છેલ્લે કહી દઈએ, આપણે વાત આવી ગઈ એટલે હવે એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે હલનચલન ગમનાગમન કરી શકે એવા દ્રવ્ય કયા? જીવ અને પૂજા. ધર્મ અધર્મ ક્યાંય જતા એક જ દ્રવ્ય છે, આકાશ એક જ દ્રવ્ય છે, એ ક્યાંય દોડતા બે જ દ્રવ્ય. તો ગતિ આ ગતિ કોની થાય? જીવ અને પૂતગળની થાય. અને એ આ ધર્મ અધર્મ આકાશ કાળ આ બધા નિષ્ક્રિય છે, જે ગતિ કરે છે એ સક્રિય છે. તો જીવ દ્રવ્ય સક્રિય પણ છે અને અક્રિય પણ છે. જ્યારે એ શુદ્ધ છે, પૂતગળથી રહિત છે, કારણ કે સક્રિયતા એ પૂતગળના સંગને કારણે છે. એની સક્રિયતા સિદ્ધનો જીવ નિષ્ક્રિય કે સક્રિય? નિષ્ક્રિય, અશરીરી છે. અશરીરી એટલે જ નિષ્ક્રિય કીધો, તો કે એને ક્રિયા નહીં, તો એની ક્રિયા સંપન્નતા છે મારી નિજ પરિણામમાં. એ ક્રિયા સંપન્નતા એની છે જ, અથવા નિજ પરિણામ જ એ શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તે એનો કરતા છે શુદ્ધ પરિણામ. અત્યાર સુધી વિભાવ પરિણામનો કરતા હતો, તો વિભાવ પરિણામમાં કર્મના સંગે જોડાયો, જોડાયો તો કર્મની ગતિની જેમ આની ગતિ પણ થઈ. તો સંસારમાં ગતિ જીવની છે, પણ કર્મના સંયોગો છે કે કર્મ વિના છે? અને કર્મ તો પૂતગળ છે, કર્મ જડ છે. તો આખા સંસારની એની અનંત કાળની ગતિનું કારણ પૂતગળ અને પોતે એનો કરેલો સંગ. એટલે જીવનું વૈભાવિક પરિણમન, અને આને તો પરિણમનમાં આ રાહ જોઈને જ બેઠો છે. અને ચારેય ગતિમાં પૂતગળો મૂર્તિક હોવાને કારણે દોડાદોડ, તો ચારેય ગતિનું સ્વરૂપ મૂર્તિક કે અમૂર્તિક? મૂર્તિક. આ લોકની અંદર જ ચારેય લોકનું, ચારેય ગતિની અંદર જેટલો જેટલો ક્ષેત્ર છે, નારકીનું, મનુષ્ય ગતિનું, તિર્યંચનું અને દેવનું, એ મૂર્તિક કે અમૂર્તિક? મૂર્તિક. એમાં બધું દેખાય પૂતગળની જ રચના. અને સિદ્ધશીલા મૂર્તિક કે અમૂર્તિક? અનંત જ સીધો હશે તો પણ આપણે માત્ર એની અવગાહના છે એ જોઈ શકાય. એનો આત્મા બેઠો છે ને, કોઈ એમ કે આ ઋષભ દેવનો આ નિમનાથ બેઠા છે. સિદ્ધ પરમાત્મા ક્રિયા રહિત છે, નિષ્ક્રિય છે. તો જે કંઈ છે આ ગમના ગમન, ગતિ આ ગતિ, આ બધો ખેલ જગતની અંદર આ ગતિમાન છે, એ જીવ અને પૂતગળ છે. પણ જીવ સંગમાં છે તો પૂતગળને તો છે જ, પૂતગળ તો જીવનો સંગ ન હોય તો પણ ગતિ કરે. મેં કીધું ને, વાદળાઓ બંધાય, વિખરાય, પહાડો બને, નદીઓ થાય, ખેડો થાય, પૂતગળ તો ગતિમાન છે, પણ જીવ ગતિમાન ક્યારે? પૂતગળના સંગે. જો પૂતગળના સંગથી એ છૂટી જાય તો જીવ પોતાની સ્વાભાવિક ગતિ, સહજ જે ઉર્ધ્વ છે એ ઉર્ધ્વ ગતિ પકડી લે, પછી ચાર ગતિનો હિસાબ પૂરો થઈ જાય છે. અડોલ આસન, બસ પરિણામી અપરિણામી, પછી પ્રાણ અને અપ્રાણ, મૂર્ત અને અમૂર્તિક, અસ્થિકાય અને અનસ્થિકાય, અને ગમનાગમન ક્ષેત્રથી આ છ દ્રવ્યને, છની વાત ક્યાંક ચાર આવે, બે આવે, એક આવે, ચાર આવે, બે આવે, ક્યાંક સંયોગમાં આવે, આ એને આખું લોકનું સ્વરૂપ આ એક ગાથામાં સમજાય આચાર્ય સાહેબ. હજી એનું છે બાકીનું, કેમ કે પૂરું થતું નથી, આપણે વિશેષ અવસરે કરીશું.